પૂજ્ય ગુરુદેવસિંહના વચનામૃત ઉપર સ્વાધ્યાય ચાલે છે. એમાં આપણે 16 નંબરના બોલ ઉપર આપણે આવ્યા છે. એનો બીજો પેરેગ્રાફ છે. છયે દ્રવ્યો, તેના ગુણો અને તેના પર્યાયોના સ્વરૂપનું જ્ઞાન કરાવવા માટે કોઈ વખતે નિશ્ચય નહીંની મુખ્યતાથી અને વ્યવહાર નહીંની ગૌણતા રાખીને કથન કરવામાં આવે છે, અને કોઈ વખતે વ્યવહાર નહીંને મુખ્ય કરીને નિશ્ચય નહીંને ગૌણ રાખીને કથન કરવામાં આવે. આ શેની વાત કરી? કથન પદ્ધતિનો પ્રકાર. પોતાની પ્રણતિમાં, પોતાની શ્રદ્ધા જ્ઞાનમાં ક્યારે પણ નિશ્ચય નહીં, એટલે કે નિશ્ચય નહીંનો વિષય જે શુદ્ધાત્મા છે, પરમ પ્રાણામિક નિરપેક્ષ ભાવ છે, એને તો ક્યારેય ગૌણ કરવાનો પ્રશ્ન જ નથી. આ શેની વાત કરીએ આપણને અત્યારના? કથન પદ્ધતિમાં. અને એ પણ પ્રયોજન શું છે? કે છયે દ્રવ્યો, એના ગુણ અને પર્યાયોનું સ્વરૂપનું જ્ઞાન કરાવવા માટે. જગત છે, જગતની અંદર કોઈ એક જ પદાર્થ નથી, છ પ્રકારના દ્રવ્યો છે. સંખ્યા એ અનંત છે. એ દ્રવ્ય છે, એના ગુણો છે અને એની પર્યાયો પણ શુદ્ધ અશુદ્ધ થાય, અર્થ પર્યાય, વ્યંજન પર્યાય થાય, સ્વભાવ વિભાવ પર્યાય, એ બધાનું જ્ઞાન કરાવવા માટે શબ્દ શું આપ્યો છે? એનું કોઈનો આશ્રય અવલંબન એવું નથી. એક બહુ જ નક્કી રાખવું, એક શ્રદ્ધાનો વિષય અને એક જ્ઞાનનો વિષય. જગતમાં એક પોતાનું અસ્તિત્વ હોત તો બે ભેદ ન પડત. તો જગતમાં જેમ હું છું એમ જગતના બીજા પદાર્થો પણ છે. તો એ પદાર્થો કેવા છે? એ આશ્રય અવલંબન લેવા યોગ્ય છે કે જ્ઞાનના જ્ઞેય રૂપે છે? અને ખરેખર જ્ઞાનનું જ્ઞેય કોને કહેવાય? એ હેય કરવા યોગ્ય કે ઉપાદેય કરવા યોગ્ય? બેથી રહિત જે જ્ઞેય છે એ ન તો હેય રૂપ છે અને ન તો ઉપાદેય રૂપ છે. એનું અસ્તિત્વ છે એ જ્ઞાનમાં જાણવા માટેનું હોય છે. અને એ જાણીને આપણે શું કરીએ છીએ? 15મી ગાથામાં એના માટે એક સરસ છે. એ જાણીને જ્ઞેય લુપ્ત થઈ જઈએ છીએ. આપણે મોટામાં મોટો આ એક દોષ છે. છે માત્ર કેવું છે? એક જ્ઞેય રૂપે એમાં ક્યાંય ઈષ્ટ અનિષ્ટની કલ્પના, સારા ખરાબનો અભિપ્રાય, અનુકૂળ પ્રતિકૂળતાનો વિકલ્પ કરવા યોગ્ય નથી. અને છતાં જ્ઞેય લુપ્તતાથી ખરેખર જ્ઞાયકનું જ્ઞાન છે. જ્ઞાનમય ભગવાન આત્મામાંથી એ પણથી આવી છે. અને જ્ઞેય લુપ્તતા એ જ્ઞેયનું જ્ઞાન કરીને જાણે જ્ઞેયથી જ્ઞાન થયું છે એવો અભિપ્રાય થાય છે. ખરેખર તો એ જ્ઞાનની ધારા ક્યાંથી આવે છે? જ્ઞેયને કારણે જ્ઞાન છે કે હું જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છું એનાથી એ જ્ઞાનધારા આવે? અને છતાં પણ જ્ઞેયની એટલી મહત્તા છે, એને પ્રસિદ્ધ કરનાર નાયકની આપણે મહત્તા ભૂલીને, અધિકતા ભૂલીને જ્ઞેયની અધિકતામાં જાણે જે જ્ઞાન થઈ રહ્યું છે એ જ્ઞેયથી જ થઈ રહ્યું છે. જ્ઞેયથી જ જાણે મારું અસ્તિત્વ હોય એવી કલ્પના કરીને ઈષ્ટ અનિષ્ટની એમાં કલ્પનાઓ કરીએ છીએ. તો જીનવાણીમાં આચાર્યો મુનિવર જ્ઞાનીઓએ એ જગતમાં તું જેમ એક દ્રવ્ય છે એવી રીતે તારી જેવા જ બીજા જીવો પણ છે, અને એ સિવાય તારા જીવપણાથી જુદા એવા અજીવ પદાર્થો, તું ચેતન છો એની અપેક્ષાએ જળરૂપના પણ બીજા 5 દ્રવ્યો છે, એના પોતાના ગુણો પણ છે અને એનું પર્યાય છે. એના સ્વરૂપનું જ્ઞાન કરાવવા માટે કોઈ વખતે નિશ્ચય નહીંની મુખ્યતા અને વ્યવહારની ગૌણતા. નિશ્ચયની મુખ્યતા જુદા જુદા પ્રકારમાં, જુદા જુદા સ્ટેજ પ્રકારે હોય છે. જેમ બે દ્રવ્યો વચ્ચેનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ જોઈને, સંયોગ સંબંધ જોઈને એમ કરાય કે આત્મા એ 8 કર્મથી બંધાયેલો છે. અરિયન થાય તો 4 ઘાતી કર્મોથી રહિત થાય, સિદ્ધ થાય તો અઘાતી ચાર બીજાથી પણ રહિત થાય એ પ્રકાર આત્મા કર્મને બાંધે છે, છોડે છે, જ્ઞાનાવરણથી જ્ઞાન રોકાય છે. એ શું કયું કથન છે? એક નિમિત્તનું સંયોગનું જ્ઞાન કરાવવા માટે એની મુખ્યતાથી એક વ્યવહારનું કથન. એની અપેક્ષા એ નિશ્ચયનું કથન શું કહેવાય? એની અપેક્ષા એ કે તું જ પોતે તારા અજ્ઞાન ભાવથી રાગ દ્વેષ મોહનો કરતા છો, જેના માટે ગુરુદેવસિંહ 50 થી કઈની કઈ નંબરની ગાથા 62 નંબરની ગાથા પોતે રાગ કરે છે એમાં અન્ય કારકોની અપેક્ષા નથી. અન્ય કોઈ પણ કારક કર્મ છે એના નિમિત્તે થાય છે એમ નથી. જીવ પોતે સ્વતંત્રપણે સ્વાધીનપણે તમે સાપેક્ષતા જુઓ તો તેનું નામ ઉદયિક ભાવ છે. કર્મના ઉદયની સાપેક્ષતા જુઓ તો રાગનું નામ શું પડે છે? ઉદયિક ભાવ. પણ જીવ સ્વતંત્રપણે પોતે કરે છે તો જીવનો પોતાનો સ્વયંનો અપરાધ. તો એની અપેક્ષા એ નિશ્ચય કહેવાય છે. એ બે દ્રવ્યની ભિન્નતા માટે. પછી સ્વભાવ વિભાવની ભિન્નતા કરવા માટે કે આત્મા રાગ દ્વેષ મોહનો કરતા છે તો વ્યવહારનો છે, ખરેખર તો આત્મા શેનો કરતા છે? પોતાના નિર્મળ ભાવનો. અને એક ત્રિકાળી દ્રવ્ય સુધી હોય તો ત્રિકાળી દ્રવ્ય અકર્તા અભોગતા છે. જ્યાં જ્યાં એ નિશ્ચય વ્યવહાર આખું શું હોય છે? એ કોઈક સાપેક્ષ કથન કરવા માટે પ્રયોજન, આગળ વધતા જઈએ એમ નિશ્ચય છે અને છૂટતું જઈએ વ્યવહાર છે. એ રીતે જુદી. તો અહીંયા કોઈ વખતે નિશ્ચય નહીં મુખ્યતા, એટલે એમાં જુદા જુદા પ્રકાર. બે દ્રવ્યની ભિન્નતા કરવી હોય તો જીવ પોતાના ભાવનો કરતા, શુભ હો કે અશુભ હો કે શુદ્ધ હો, શુદ્ધ કે અશુદ્ધ, કોઈ પણ પોતાના ભાવનો કરતા, એ અપેક્ષા શું છે? નિશ્ચય છે. અને બે દ્રવ્ય વચ્ચેનો સંબંધ કેવો એ વ્યવહાર. પછી સ્વભાવ વિભાવની ભિન્નતા આવે કે પોતે સ્વભાવમાં ભાવનો કરતા છે, રાગનો કરતા તે વખતે વ્યવહાર છે. અને સ્વભાવની દ્રષ્ટિએ જોઈએ અકર્તા જ્ઞાતાપણું એ હું નિશ્ચય છું, અને ગુણ ભેદ પર્યાય ભેદ એ બધા વ્યવહાર. તો કોઈ વખતે જો શબ્દ છે જ્યાં જ્યાં જે પ્રકાર સિદ્ધ કરવો હોય, કોઈ વખતે નિશ્ચય નહીં મુખ્યતા, અને કોઈ વખતે સમજી લેવું વ્યવહાર નહીં ની ગૌણતા રાખીને કથન કરવામાં આવે, અને કોઈ વખતે વ્યવહારને મુખ્ય કરીને તથા નિશ્ચય નહીં ને ગુણ રાખીને કથન કરવામાં આવે છે. જ્યાં આશ્રોબન સિદ્ધ કરવા હોય, નિમિત્ત સિદ્ધ કરવું હોય ત્યારે એ પ્રકારની કથન શૈલી. અને એટલા માટે પાંચ સમવાય કે પાંચ લબ્ધિમાં પણ એક નિમિત્ત છે ને. પાંચ લબ્ધિ છે, ક્ષાયોપશમ લબ્ધિ, વિશુદ્ધિ લબ્ધિ, એમાં કયું છે? દેશના લબ્ધિ. તેમાં તો એ પ્રકાર આવે જ્ઞાની ગુરુની પ્રત્યક્ષ વાણી વગર સમ્યક દર્શન નહીં થાય. તો એ શું છે કે સાથે જયારે જયારે પોતે પામે છે ત્યાં નિમિત્ત રૂપે આ જ હોય છે એ સિદ્ધ કરવા માટેની વાત છે. એવી રીતે પાંચ સમયમાં એક નિમિત્ત આવે કે કોઈને સમ્યક દર્શન થાય અને ત્યાં દર્શન મનો ઉપશમ ક્ષોપશમ ક્ષય ન થાય એવું ક્યારેય બને નહીં. તો એમ કહે કે દર્શનાવણીનો એને દર્શન મોહનનો ક્ષોપસમ થયો તો ક્ષોપસમ સમ્યક દર્શન થયું, દર્શન મોહનનો ઉપસમ થયો તો ઉપસમિક થયું. તો એ વ્યવહાર નહીં ને મુખ્ય કરીને એક કથન છે. ત્યાં પણ કથન કથન ફરીથી લઈએ, કથન કેવું હોય છે? કથન નિમિત્ત સાપેક્ષ હોય છે, કાર્ય ઉપાદાનથી હોય છે. કથનમાં શું છે? નિમિત્તનું સંયોગનું જ્ઞાન કરાવવા માટે નિમિત્ત સાપેક્ષ શું હોય છે? કથન કે કાર્ય? આ મોટો આંતરો પડે છે. સમજાવવા માટે નિમિત્ત સાપેક્ષ કથન જરૂર હોય છે જીનવાણીમાં, કારણ કે જીનવાણીમાં બધી અપેક્ષાનો સ્વીકાર છે. પ્રયોજન માટે શું છે એ વાત જુદી છે. તો એ કથન નિમિત્ત સાપેક્ષ હોય છે, પણ કાર્ય તો 100% કેવું હોય છે? ઉપાદાનથી જ હોય છે. તો એ વ્યવહારને મુખ્ય કરીને અને નિશ્ચયને ગુણ રાખીને પણ તે વખતે વિચારવું. આ એક ભારમાં આપણે વિચાર કે કોઈ પાણીનો ગ્લાસ કે ત્યારે આપણા માઇન્ડમાં શું આવે? એક પાણી હશે અને એનો બનેલો ગ્લાસ હશે, શબ્દો શું છે? તો પછી ખ્યાલ શું આવે છે? ગ્લાસ તો સ્ટીલનો કે કાચનો હશે એની અંદર પાણી, કારણ કે આપણે એનાથી પરિચિત છે. પાણીનો ગ્લાસ એ શું છે? કથન પદ્ધતિ છે, કથન પદ્ધતિ છે. એ ગ્લાસની અંદર માત્ર પાણી છે, બીજું કાંઈ નથી, એ સમજાવવા માટેની કથન પદ્ધતિ છે. વસ્તુસ્થિતિ શું છે કે સ્ટીલનો કે કાચનો ગ્લાસ છે, તો ત્યાં તો બહુ જ પરિચિત. ઘણા એના તો દ્રષ્ટાંત આવે છે ને બધા. આપણે ટ્રાવેલિંગ કરતા હોય તો શું કે સોનગઢ આવ્યું, બરોબર છે? ટ્રેનમાં જઈએ છીએ તો શું સોનગઢ આવે કે નહીં? એ ટ્રેનમાં બેઠા સોનગઢ આવે છે ને? સોનગઢ આવે છે કે આપણે જઈએ છીએ? કથન પદ્ધતિમાં શું આવે છે આખું કે આ સોનગઢ આવ્યું, જાણે સોનગઢ ચાલતું ચાલતું આવ્યું, એવું છે કે આપણે પહોંચ્યા? તો ત્યાં તો આપણને પરિચિત હોવાથી ત્યાં તો જ્ઞાનનો વિવેક છે કે ભાઈ સોનગઢ આવે નહીં, આપણે જઈએ. ગુરુદેવ છે ને સરસ, જેમ કોઈ ગામના આવ્યા હોય ને તો શું કહીએ, રાજકોટ મારું ગામ, રાજકોટ. તો રાજકોટનો માલિક છે કે મારું સોન રાજકોટ કહે છે? રાજકોટના કોઈ આવ્યા હોય તો શું કે રાજકોટ મારું ગામ છે, તો રાજકોટ એનું છે કે રાજકોટ ગામમાં એ પોતે રહે છે? આવી એક કદન પદ્ધતિ જેમ લૌકિકતામાં ચાલતી હોય છે, એમ અહીંયા પણ જિનાગમમાં પણ એક સમજાવવા માટેની એક કથન પદ્ધતિ હોય છે. પણ એટલા માટે વ્યવહારની કથન પદ્ધતિ પ્રમાણે એ વસ્તુ સ્વરૂપ છે એમ સમજી લેવું, ને એટલા માટે ટોટલમાં જે યથાર્થ નિરૂપણ તેનું નામ નિશ્ચય, અને ઉપચાર નિરૂપણ એનું નામ વ્યવહાર. ઉપચારથી સમજાવવા માટે ગમે કથન પદ્ધતિ કહી શકો છો. તો એ રીતે નિશ્ચય અને વ્યવહારની મુખ્ય ગુણ કરીને કથન પદ્ધતિ કરવામાં આવે છે. પોતે એક વાત લીધી, હવે બીજી, પોતે વિચાર કરે તેમાં પણ કોઈ વખતે નિશ્ચય નહીંની મુખ્યતા અને કોઈ વખતે વ્યવહાર નહીંની મુખ્યતા કરવામાં આવે. હવે બીજો પોઈન્ટ લીધો, ઓલું તો કોકને કહેવા માટે, પછી પોતે ચિંતનમાં બેઠો અને ત્યારે પણ શું હોય છે, વિચારી શકે છે કે ભાઈ એ અરિયન ભગવાનને ચાર ઘાતી કર્મનો સંયોગ છૂટી ગયો છે, સિદ્ધ ભગવાનને આઠી કર્મ છૂટી ગયા. અત્યારના આપણે વિચાર કરીએ તો અત્યારના આપણને કેટલા શરીર છે, કઈ ગતિમાં, મનુષ્ય ગતિમાં કેટલા શરીર છે આપણને? ઔદારિક, તેજસ અને કારમણ, ત્રણ શરીર છે. તો આત્માને શરીર હોય કે આત્મા શરીર વગરનો? તો વિચારણા કરે તો એ પ્રકારની હોય છે. અને એ સંયોગને જોઈને કે સંયોગના લક્ષે સંયોગી ભાવ વિભાવ થાય છે, એનાથી મારે છૂટવા, એ સાથે સાથે વિચારણા. સંયોગનું નિમિત્તનું જ્ઞાન કરીને પણ નિમિત્તનું લક્ષ છોડાવવા માટેનું પ્રયોજન છે. નિમિત્તાધીન કરવા માટે નિમિત્તનું જ્ઞાન નથી કરાવવાનું, એનું કરીને પણ એનાથી. અને ચાર ગતિના પરિભ્રમણનું વર્ણન આવે છ ઢાળાની પેલી ઢાળમાં, નરકનું શું આવે છે વર્ણન બધું આવે છે. ના કારણે ખરેખર એક વિચાર કરીએ, એક અનાજનો દાણો પણ નથી મળતો સાતમી નરકમાં. કેટલા ટાઈમ સુધી? 33 સાગર. એક પાણીનું બિંદુ નથી, એનાથી એ જીવ કેટલું શું ભોગવે, સુખ કે દુઃખ? 33 સાગર, બે ચાર વર્ષ નહીં, કેટલા મિનિમમ નરકમાં? 10,000 વર્ષ, અને વધારે વધારે 33 સાગર. એક ત્રણ લોકનું અનાજ ખાઈ લે અને છતાં એક દાણો મળતો નથી. સમુદ્રના સમુદ્ર પાણી પીવે તો પણ ત્રસા છીપે નહીં, અને છતાં એક પાણી. તે સુખી છે કે દુઃખી છે? દુઃખી છે ને. આજ વ્યવહારથી ખરેખર સંયોગનો અભાવ એ દુઃખ છે કે ત્યાં સંયોગી ભાવ છે એનાથી દુઃખ છે? કથન પદ્ધતિ શેનાથી આવે, સમજાવાય કેવી રીતે? જેટલો જેટલો પ્રતિકૂળ સંયોગ એટલું દુઃખ નથી, જેટલું એકત્વ એટલું દુઃખ છે. પણ સમજાવવામાં તો એવું આવે. અને આ એક વાર પ્રસંગ બનેલો ગુરુદેવસિંહના જીવનમાં, સાથે નારણભાઈ હતા ને, કદાચ નામ તો સાંભળ્યું હશે, જે ચાર જીવો ત્યાંથી આવેલા એમ એક નારણભાઈ, એમને દીક્ષા લેવી હતી ગુરુદેવસિંહ, એને એવોઈડ કરવાની ટ્રાય, કારણ કે એ પોતાને છોડવાનું હતું. પણ એ માયના નહીં કે તમે લીધી તો મને શું કામ ના પાડો છે, તે એમને દીક્ષા લીધી. અને તે વખતે કેસ લો જ પછી કરતા હતા એ વખતે ને, એ પછી ત્યારે ગુરુદેવસિંહ પૂછ્યું કેટલું દુઃખ થાય છે, તો એમણે સુજાવ આપ્યો જેટલું એકત્વ છે એટલું દુઃખ થાય છે. શું છે? સંયોગનું જો દુઃખ હોત તો નરકમાં રહેલા સમ્યક દ્રષ્ટિને પણ આપણા કરતા વધારે દુઃખ હોવું જોઈએ. વિપરીત છે ઉલટાનું. શું વિપરીત છે? સાતમી નરકમાં સમ્યક દર્શન પ્રાપ્ત છે એને અતિન્દ્રિય આનંદનું વેદન શરૂ થઈ ગયું છે, અને નવમી ગ્રહવેકનો દેવ છે, અનુકૂળ સામગ્રીના ઢગલા વચ્ચે છે અને અનંત કસાયનું વેદન કરે છે. વેદન પોતાના ભાવોનું હોય છે, સંયોગનું ન હોય. એટલો એક નિર્ણય કરશું તો સંયોગો પ્રત્યે આપણને ઇષ્ટ અનિષ્ટ કલ્પના છૂટી જશે. ઇષ્ટ અનિષ્ટ છે નહીં, ઇષ્ટ અનિષ્ટની શું છે? કલ્પના છે. તો અહીંયા પોતે જયારે વિચારણા કરે તેમાં પણ કોઈ વખતે નિશ્ચયની મુખ્યતાથી પોતાના ત્રિકાળી દ્રવ્ય ભગવાન આશ્રયભૂત તત્વની એની વાત કરે, અને કોઈ વાર એ જે પર્યાયમાં પર્યાય બુદ્ધિમાં અનાદિકાળથી અજ્ઞાનથી દુઃખ ભોગવે છે એની પણ એક વિચારણા એ કરે. તો વ્યવહારની મુખ્યતાથી પણ કોઈ વખતે એ મુખ્યતા કરવામાં આવે છે. આ પેલું કથન પદ્ધતિમાં પણ છે અને પોતાની વિચારણામાં પણ એ હોય છે. અધ્યાત્મ શાસ્ત્રમાં પણ જીવનો વિકારી પર્યાય જીવ સ્વયં કરે છે તેથી થાય છે, અને જીવનો અનન્ય પરિણામ છે એમ વ્યવહારને કહેવામાં સમજાવવામાં આવે છે. સમયસારમાં પણ આપણે આશ્રવ અધિકાર લઈએ, એમાં આશ્રવ કેટલા પ્રકારના કીધા? સમયસારમાં આશ્રવ અધિકારમાં આશ્રવ કેટલા પ્રકારના? બે પ્રકારના, સંજ્ઞ અને અસંજ્ઞ. અને એમાં જે સંજ્ઞ પરિણામ કીધા એ જીવના અનન્ય પરિણામ છે. એ વિવિધ ભેદે જીવના જીવના અનન્ય પરિણામ કોનામાં કીધું છે? સમયસાર એક અધ્યાત્મનું એક ટોચનું દ્રવ્યાનંદનું શાસ્ત્ર, એમાં જ્યાં સર્વવિશ્વજ્ઞાન અધિકારમાં એમ કે બંધ મોક્ષ છે, ઉદય અને નિદ્રા ચાર બોલ છે ને, એનો પણ આત્મા કેવો છે? અકર્તા અભોક્તા. અને એમાં જ એ સાથે તો એ શેના માટે કર્યું છે? કે એ પોતાના પરિણામમાં આશ્રવ દુઃખદાયક છે એ સિદ્ધ કરવા, અને જો એ સિદ્ધ ન થાય તો એનાથી ભેદજ્ઞાન કરવાનો પ્રયત્ન ક્યાંથી આવશે? ભેદજ્ઞાન ક્યારે થશે? એનું અસ્તિત્વ તો સિદ્ધ કરવું પડશે કે નહીં? ભેદ એટલે ખાલી એક જ હોય કે ભેદમાં મિનિમમ કેટલા હોય? બે. તો એની પણ એક અસ્તિત્વ એ સિદ્ધ કરીને એનાથી આખો ભિન્નતાનો આખો પ્રયાસ કરવામાં એ આવતા હોય છે. તો એ પણ સમયસારમાં છે જ. એકસો 164 નંબરની ગાથા છે, પહેલી જ ગાથા છે આશ્રવ અધિકારની, પહેલી જ. અને એનું છે હવે આશ્રવનું સ્વરૂપ કે છે, 164 નંબરની ગાથા. એનું આપણે હરિગીત છે. મિથ્યાત્વને અવિરત કસાયો, યોગ સંજ્ઞ અસંજ્ઞ છે. આવી ગયા બે પ્રકાર, સંજ્ઞ અને અસંજ્ઞ. સંજ્ઞ એટલે જીવના પરિણામ અને અસંજ્ઞ એટલે પૂતગલના નિમિત્ત રૂપે. એ વિવિધ ભેદે જીવમાં જીવનના અનન્ય પરિણામ છે. એક બાજુ શું કેવું? પૂતગલના પરિણામ. આખા કર્તા કર્મ અધિકારમાં 75 ગાથા ન્યાથી શું કીધું? એ રાગ દ્વેષ મોહ આદિ અંતરંગમાં ઉત્પન્ન થતા એ કેવા છે? બીજો શબ્દ એમાં કેવાય? પ્રશ્ન 50-55 ગાથામાં જીવજી અધિકારમાં પૂતગલ દ્રવના પરિણામ મય હોવાથી શબ્દ શું વાપરો છે? મય. તો હવે સાચું એક વાર કે પૂતગલના છે કે જીવમાં છે? બેમાંથી એક. જે મિથ્યાત્વ અવિરમણ પ્રમાદ કસાય યોગ જે બી છે બધા આશ્રવો, એ જીવના અનન્ય પરિણામ છે કે પૂતગલ દ્રવ્યના પરિણામ મય છે? શું છે શું? આજ આખી સ્યાદવાદ શૈલી સમજવી પડશે, અપેક્ષાઓ સમજવી પડશે. જગતમાં બધે જ અપેક્ષાઓ આપણે સમજીએ તો અહીંયા કેમ ન સમજીએ? કોઈ પણ એક વ્યક્તિને કાકા, કોઈ કે એક વ્યક્તિને, એ જ વ્યક્તિને કોઈ બીજો આવીને ભત્રીજો કે ત્યાં કેમ સમજી જઈએ છીએ કે ભાઈ એને કાકા કહેનારો ઓલો ભત્રીજો હશે અને એના જે કાકા હશે એ અપેક્ષા એ ભત્રી. એક જ વ્યક્તિમાં જુદી જુદી અપેક્ષાઓ આપણે સ્વીકારી લઈએ છીએ તો અહીંયા કેમ ન સ્વીકારે? અને કારણ કે વસ્તુ પોતે અનંત ધર્મોને લઈને બેઠી. જેને કોઈ ભત્રીજો ન જ હોય એને કોઈ અપેક્ષા કાકા ન કહેવાય, જેને કોઈ અપેક્ષા, પુત્ર જ ન હોય એને કોઈ અપેક્ષા, પિતા ને પણ જો એનામાં ધર્મ છે તો એ અપેક્ષા લાગુ પડે છે. એમ અહીંયા એ લાગુ પડે તો એ પેલું કીધું, કોઈ ક્યારે ઉપદેશ આપે ત્યારે પણ કહે છે, પોતે જયારે વિચાર કરે ત્યારે પણ હોય છે. હવે ત્રીજી વાત છે ને લીધી, અધ્યાત્મ શાસ્ત્રમાં પણ ઓલી તબે અપેક્ષા લીધી કે અધ્યાત્મ શાસ્ત્રમાં પણ જીવનો વિકારી પર્યાય જીવ સ્વયં કરે છે. સ્વયં કરે છે, કર્મ કરાવે છે, સ્વયં કરે છે કે કર્મ કરાવે છે? સ્વયં કરે. કોઈને પોતાના પગ ઉપર કુહાડો મારે, કોઈ કોઈ પોતાની મેળે દુઃખી થાય રાગદ્વેષમાં કરીને, કોઈ કરાવે તો જ થાય ને. આપણે આપણા પગ ઉપર કુહાડો મારીએ, ક્યારે મારીએ છીએ કેમ? આપણ મારવાની, આપણા પગ ઉપર કુહાડો મારવાની ઈચ્છા થાય, મન થાય ક્યારે? એક વિચાર કરી લેવો, મન ન થાય એટલે કાર્ય થશે એમ ન માન. તારા વિપરીત અભિપ્રાય અજ્ઞાનતાથી શું શું નથી થતું. એક કળશ આવે છે સમયસરમાં કરતા કર્મમાં, અને જ્ઞાનાથી શું થાય છે? જેમ એમાં આવે છે, જાંજવાના જળમાં પાણી માનીને દોડે છે, દોડીમાં સર્પ જોઈને ભાગે છે. બે પ્રકાર છે, અજ્ઞાનતાથી શું શું થતું નથી. તો એમ ન માન કે મન નથી, મન નથી પણ અજ્ઞાનતા છે ને, અને અજ્ઞાનતામાં વિપરીતતા થયા વગર રહે જ નહીં, અને વિપરીતતા ન થાય તો અજ્ઞાન શેનું કહેવાય? એટલે મારું મન નથી પણ મન નથી પણ તારામાં અજ્ઞાનતાથી વિપરીત કાર્ય તો તારે નિરંતર થયેલું છે. તો અધ્યાત્મ શાસ્ત્રમાં પણ આ એક વાત ગુરુદેવજીએ 85 નંબરની ખાસ ગાથા ઉપરથી કહેતા, જેને હજી પોતે વિભાવ સ્વતંત્ર સ્વાધીન કરે છે, પર્યાયની સ્વતંત્રતાનો પણ જો સ્વીકાર નથી તો સ્વતંત્ર સ્વાધીન એવા દ્રઢ સ્વભાવને ક્યાંથી કહો? એક સમયની પર્યાયની પણ સ્વતંત્ર સ્વાધીનતા છે. કર્મ જો કરાવતું હશે તો છૂટવાનો અધિકાર આપણા પાસે નહીં રહે. કર્મ બિચારે કોણ ભૂલ મેરી અધિકાર, અગ્નિ સહે ઘનઘાત લોહ કી સંગતિ પર. એ પેલી પોતાના પરિણામમાં હું સ્વતંત્ર સ્વાધીનપણે શુદ્ધતા કરું કે અશુદ્ધતા એ હું સ્વતંત્ર કરું. તો એ અધ્યાત્મમાં પણ જીવનો વિકારી પર્યાય જીવ સ્વયં કરે છે તેથી થાય છે. આખી શૈલી બીજી, સ્વભાવ અપેક્ષા હોય કે જ્ઞાનીના સર્વભાવો કેવા હોય, જ્ઞાનમય. અને બીજી બાજુ શું કરે કે જ્ઞાની પણ એ જયારે અધુરા છે તો એ વિપરીત રૂપે પોતે પણ મે છે, એ જ્ઞાનની જઘનતા છે. એ પણ એક વાત આવશે કે જ્યાં એ અશુદ્ધતા સિદ્ધ કરવા માટે એ જીવ પોતાના જ્ઞાન ગુણ જઘન્ય રૂપે પણ મે. અને બીજી બાજુ આવે જ્ઞાનીના સર્વભાવો કેવા હોય છે, જ્ઞાનમય. તો એ જીવ સ્વયં કરે છે તેથી થાય છે, અને તે જીવનો કેવો છે, અનન્ય પરિણામ છે. અનન્ય પરિણામ છે. 14મી ગાથામાં શું કહેવાય? રાગાદી વિભાવ ભાવોને કેવા કહેવાય છે, અનન્ય કે અન્ય અન્ય કહેવાય? અન્ય અન્ય કહેવાય. અને હું તો એનો એ સ્વભાવ રૂપે અનન્ય છું, એ સ્વભાવને વિભાવની બાકી પ્રણતિમાં પોતે પર્યાયની સમીપની જઈને જોવામાં આવે તો ગતિ આદિ એ પર્યાયો ભૂતાર્થ છે, સત્યાર્થ છે. તો પણ સ્વભાવની સમીપ જઈને તો એ વાત અહીંયા બે પ્રકાર આવતી હોય છે. એમ વ્યવહાર નહીં કહેવામાં સમજાવવામાં આવે છે, પણ તે દરેક વખતે, પણ તે દરેક એટલે કઈ? ત્રણ પ્રકાર ઉપરની વાત આવી કે જીનવાણીમાં જયારે સમજાવવામાં આવે છે, પોતાના ચિંતનમાં આવે, અને અધ્યાત્મ શાસ્ત્રમાં પણ આવે. તો વાણી છે, પોતાનું ચિંતન, અને શાસ્ત્રમાં અધ્યાત્મમાં લખાણ આવે. એ દરેક વખતે નિશ્ચય નહીં એક જ મુખ્ય અને આદરણીય છે એમ જ્ઞાનીઓનું કથન છે, જ્ઞાનીઓનો આશય છે, જ્ઞાનીઓનો અભિપ્રાય છે. શબ્દો એ છે પણ તે વખતે એમનો અભિપ્રાય કહેવાનું તાત્પર્ય શું છે કે એ તે દરેક વખતે આટલી તો પોતાના જ્ઞાનની વિવેક શક્તિ હોવી જોઈએ કે આ જે વ્યવહાર સાપેક્ષ કથન કહ્યું છે પણ ખરેખર તો દરેક દ્રવ્ય દરેક પદાર્થ એ પોતાથી જ રૂપે પરમે છે, જડ ભાવે જડ પરમે, ચેતન ચેતન કોઈ કોઈ પલટે નહીં છોડી, પછી જડતે જડ તણકણમાં. આખી સ્વતંત્રતા છે, સ્વાધીનતા છે આખી, એ જ અહીંયા આપણને સાપેક્ષતા બતાવે છે અને સ્વાધીનતાનો સ્વીકાર કરાવે છે. તો બે પદાર્થોની સ્વતંત્ર સ્વાધીનતા છે એનો તું સ્વીકાર કરજે. તો એ દરેક વખતે નિશ્ચય નહીં, એક જ એક જ, ફરીથી લઈએ, એક જ કે બે મુખ્ય છે, નિશ્ચય અને વ્યવહાર. તમને નિશ્ચયનો બહુ આગ્રહ ને, તમારા વ્યવહારને તો સાવ કેવું નાખો, બે મુખ્ય ન હોય. ફરીથી ગુરુદેવસિંહનો ન્યાય શું, બે મુખ્ય હોય તો શું વાંધો છે, તો બન્યા શું કા. નિશ્ચય વ્યવહાર જોઈએ, નહીં ના બે છે, દ્વૈવાર્થિક પર્યાર્થિક છે, તો બે છે તો બે જો સમાનપણે મુખ્ય હોય તો બે પડે શું કામ જુદા છે. અને એટલા માટે દરેક વખતે નિશ્ચય એક જ મુખ્ય, અને મુખ્ય ગુરુદેવસિંહ એ પણ એક સરસ લેતા હતા, નિશ્ચય તે મુખ્ય તે મુખ્ય તે નિશ્ચય, બધું હરખું ના કામ માથા. નિશ્ચય તે મુખ્ય તે મુખ્ય તે નિશ્ચય, મુખ્ય તે નિશ્ચય, નિશ્ચય તે મુખ્ય નહીં, કેમ શું ફરક પડે એમાં. અરે નિશ્ચય તો અપેક્ષાઓ ઘણી લાગે, બે દ્રવ્યની ભિન્નતા કરવી હોય તો પરદ્રવ્ય સાથેનો સંબંધ એ વ્યવહાર છે, અને પોતે રાગની પર્યાય છે એ નિશ્ચય કહેવાય. એટલે નિશ્ચય તે મુખ્ય નહીં, મુખ્ય તે નિશ્ચય. અને મુખ્ય તે નિશ્ચય એટલે શું, અનુભવના કાળે જેનું અવલંબન આવી મુખ્યતા એ ખરેખર અંતિમ નિશ્ચય છે. અનુભવના કાળે જેનું લક્ષ્ય છૂટી ગયું એ બધું શું છે, એ ગૌણ વ્યવહાર છે. અને જેનું મુખ્ય એટલે જેનું અવલંબન આશ્રય આવ્યો એ ખરેખર આદરણીય અવલંબન લેવા યોગ્ય મુખ્ય છે. માટે મુખ્ય તે નિશ્ચય. તો એ નિશ્ચય નહીં, એક જ મુખ્ય અને આદરણીય છે એમ જ્ઞાનીઓનું કથન છે, એ જ જ્ઞાનીઓનો અભિપ્રાય છે, અને એ જ કહેવાનો આશય છે. શુદ્ધતા પ્રગટ કરવા માટે કોઈ વખતે નિશ્ચય નહીં આદરણીય છે, અને કોઈ વખતે વ્યવહાર આદરણીય છે એમ માનવું તે ભૂલ છે. શુદ્ધતા જો પ્રશ્ન શું છે, અવલંબનના કારણ માટેની વાત, કથન પદ્ધતિમાં બે વાત આવે, જુદી વાત છે. સમજાવવા માટે પોતાની વિચારણામાં પણ આશ્રવબંધ તત્વની વિચારણા કરવી ત્યારે જુદી શૈલી હોય છે, અને પોતે સંવન નિદ્રા મોક્ષની અથવા પોતાના શુદ્ધ સ્વભાવની વિચારણા કરે ત્યારે શૈલી જુદી. પણ અહીંયા કન્ડિશન શું મૂકી છે, શુદ્ધતા પ્રગટ કરવા માટે સમજાવવાની શૈલીમાં ચાલશે, પણ જ્યાં શુદ્ધતા અવલંબનના વિષયની ધ્યેય તત્વની જ્યાં વાત આવે ત્યારે તો એક જ નિશ્ચય નહીં આદરણીય છે. કોઈ વખતે નિશ્ચય નહીં આદરણીય, અને કોઈ વખતે વ્યવહાર નહીં. આપણે એકાંત રાખવું કે અનેકાંત રાખવું, બંને એક જગ્યાએ તો સરસ છે. અનેકાંત બી અનેકાંત હે, શું છે અનેકાંત પણ, અનેકાંત પણ એકાંત નથી, એનો અર્થ શું, અનેકાંત પણ અનેકાંત છે એકાંત નથી. એટલે શું, પ્રમાણથી અનેકાંત છે ને નહીંથી એકાંત છે. અનેકાંત બી અનેકાંત, અનેકાંત પણ પ્રમાણની અપેક્ષાએ અનેકાંત છે, નહીંથી જોઈએ તો શું છે, એક જ ધર્મ છે. એટલે અનેકાંત પણ અનેકાંત છે. અનંત ધર્મની વાત આવે, દ્રવ્યગુણ પર્યાયમય આખા પદાર્થની વાત આવે તો એ અનેકાંત છે. અને જ્યાં નયનો વિષય આવે, એક ધર્મનું શુદ્ધ દ્રવાર્થિક નયનું જ્યાં વાત આવે ત્યાં શું છે, એક જ ધર્મ હોય છે. તો એ અહીંયા ફરીથી, કોઈ વખતે જો આ પેલી ભૂમિકાઓ શું આવી, અનુભવ પેલાની ભૂમિકામાં એ બે હશે, પણ જ્યાં અનુભવનો પુરુષાર્થ શરૂ થાય છે, સાધનાનો પ્રકાર શરૂ થાય ત્યાં એક જ. કોઈ વખતે ત્યારે નિશ્ચય આદરણીય, અને કોઈ વખતે વ્યવહાર આદરણીય એવું હોઈ શકતું નથી. સાધનાના પુરુષાર્થમાં એક જ સરસ, એના માટે સમયસારમાં કલશ ઉપરથી બનાસીદાસજી રહીશું, એક દેખીએ જાણીએ રમી રહે એ કઠોર, સમલ વિમલ ન વિચારીએ અહી સિદ્ધિ નહીં. અનુભવના કાળમાં એક સિવાય ક્યાંય અનેકતાનું લક્ષ કરીશ નહીં. અનેકતાના લક્ષમાં આકુરતા રાગ ઉભો થશે, તને અભેદ એકરૂપ અખંડ તત્વના અનુભવનું નિરીકલ દશા તને ક્યારેય થશે નહીં. એ છે સમયસારમાં ઉપરથી એક દેખીએ જાણીએ રમે શ્રદ્ધા જ્ઞાન ચાર રમે સમલ વિમલ. હું પર્યાય રાગવેશ મોહની અપેક્ષા એ મલિન છું અને નિર્મળ પ્રણતિની અપેક્ષા અથવા દ્રવ્ય સ્વભાવે હું નિર્મળ છું એવો ભેદ પણ વિકલ્પ હું કરીશ નહીં. તો કોઈ વખતે નિશ્ચય નહીં આદરણી અને કોઈ વખતે વ્યવહાર નહીં આદરણી એમ માનું તે ભૂલ છે. ત્રણેય કાળ એકલા નિશ્ચય નહીં ના આશ્રયે જ. ફરીથી શબ્દ શું છે? એક અને પાછું જ. આવું બધું થોડુંક ઢીલું તમુકું છે. વર્ષો પહેલાની એવી વાત છે, ગુરુદેવસિંહ સામે એવું પ્રોપોઝલ એવું આવેલું, તમે બહુ જ ઉપાદાનનું નિશ્ચયનું કહેશો, તમે થોડુંક ઢીલું મૂકો ને અમે થોડુંક ઢીલું મૂકીએ અને સાથે સમન્વય કહેવાય ને, બેને સુમેળ કરી નાખીએ તો સારું ને. ક્યારે પણ એક રેશમની દોરી અને કાથી એનું સમન્વય ન થાય, ક્યારે ઝેર અને અમૃતનું સમન્વય ન થાય. સત્ય તે સત્ય, જગતમાં કોઈ સ્વીકારે કે ન સ્વીકારે સત્ય નિરપેક્ષ હોય છે. સત્યને કોઈ પણ એની સાપેક્ષતા નથી. બહુ સ્વીકારે માટે સત્ય છે, ઓછા સ્વીકારે માટે અસત્ય થઈ જશે એવું નથી. અને જગતમાં હંમેશા કોની સંખ્યા વધારે હશે, બાધક જીવની કે સાધ્ય જીવની? બાધક જીવ જ કેટલા? થોડા, પાંચ ગણા, દસ ગણા. અનાદિનો આ રેશિયો રહેવાનો, ચિંતા ન કરવી. તારે તારી સાધના કરીને સાધ્ય પદમાં પહોંચે. જગત અનાદિનું છે, અનંતકાળ રહેશે, એના તો અધિક વિકલ્પો. પોતાની સાધના છોડીને જગતના કલ્યાણમાં રોકાવા જેવું નથી. તીર્થંકરો રોકાણા નહીં, પોતાની સાધના પૂર્ણ કરી. તો એ ત્રણેય કાળ, હજી એમાં એક થોડુંક એડ કરવું જ શું કહેવાય, ત્રણેય કાળ લ્યો કે કોઈ પણ ક્ષેત્ર લ્યો, ત્રણેય લોક, ત્રણેય કાળ કે ત્રણ લોકમાં એકલા નિશ્ચય નહીં ના આશ્રયે જ. અને અહીંયા નિશ્ચય નહીં એટલે શું, એનો વિષય જે 11મી ગાથામાં ભૂતાર્થ જેને કીધો છે, 6ઠી ગાથામાં જેને નાયક કીધો છે, એવો જે શુદ્ધ નહીંનો નિશ્ચય નહીંનો જે વિષય, એના જ આશ્રયે ધર્મ. પછી શબ્દ શું છે? ધર્મ પ્રગટે છે, પછી વ્યવહારના આશ્રયે વધે છે નહીં, અને કર્મના નાશે પૂર્ણ થાય છે નહીં. તો શું છે? પ્રગટે છે, વધે છે, પૂર્ણ થાય છે, બસ અનંત કાળ રહે છે, બધું જ લઈ જવાનું. પ્રગટે છે, ક્યુ તત્વ આવ્યું? સંવર તત્વ. વધે છે, નિજરા તત્વ. પૂર્ણ થાય છે, મોક્ષ તત્વ. અને એ જ દશા સાદી અનંત કાળ. કોના? એક પોતાના સુધનૈના વિષયભૂત અબધ સ્પષ્ટ અનન્ય સ્વરૂપ એવા આત્માના આશ્રયે જ આ આખી ધારા. સાધના હો કે સાધ્ય દશા હો, ધ્યેય તત્વના આશ્રય ટકે છે અને પ્રગટે છે. અને એટલા માટે ક્યારેય પણ પોતાના પુરુષાર્થના સાધનાની પુરુષાર્થમાં ક્યારે પણ આ સુધનૈના વિષયભૂત આત્માને શું નહીં કરવાનો? શું નહીં કરવાનો? ભૂલવાનો તો નહીં, ગૌણ પણ કરવાનો નહીં. કારણ કે એના આશ્રય જ તારા પ્રયોજનની સિદ્ધિ એ થવાની છે એમ સમજવું. જો ફરીથી કથન પદ્ધતિમાં આવા પ્રકારો આવશે તો આ શ્રદ્ધાની દ્રઢતા તો રાખવાની જ, કે પોતાના એકરૂપ નાયક ભાવના આશ્રયે જ શરૂઆત વૃદ્ધિ પૂર્ણતાને ટકવાપણું એના આશ્રયે જ થવાનું છે. એ જ વાત જો હવે સાધક જીવો શરૂઆતથી અંત સુધી આવી ગઈ વાત આપણે જે લીધી. સાધક જીવો આવા પોતાના શુદ્ધ નહીં નિશ્ચય નહીંના વિષયનો આદર કરીને સાધક થયા એ જીવો શરૂઆતથી, શરૂઆતથી એટલે સમ્યક દર્શન પ્રગટ થયું ત્યારથી શરૂઆત, મોક્ષ માર્ગની શરૂઆત શેનાથી થાય છે? શ્રદ્ધાનું સમ્યકપણું એ મોક્ષ માર્ગની શરૂઆત છે. ચારિત્રની વૃદ્ધિ એ મોક્ષ માર્ગમાં વૃદ્ધિ છે, અને ચારિત્રની પૂર્ણતા એ પરમાત્મા થાય. તો એ સાધક જીવો કેમ લીધા? ક્યારે પણ વર્તમાનમાં એ સાધક જીવો હોય જ, ભલે અત્યારના અહીંયા નહીં હોય, પણ બીજે તો અસંખ્ય જીવો, પાછા એક નહીં, અસંખ્ય જીવો સદાકાળ આ લોકની, ત્રણેય લોકની અંદર અને અઢી દીપની બહાર તો અસંખ્ય તિર્યંચો, એમાં કોઈ કોઈ તો કેવા હોય છે, પંચમ ગુણતા. અને એ રીતે વિચાર કરીએ કે આ લોક સાધક જીવો અને સાધ્યને પ્રાપ્ત જીવોથી એ સાથે ભરેલું છે. તારે જો કોઈની સાધના માટેનું અનુસરણ કરવું હોય, આદર્શ કોઈને બનાવવા હોય, તો સાધક અને સાધ્ય જીવો જગતમાં હોય છે. તારા કદાચ પુણ્યની હીનતામાં એવો યોગ નથી બનતો કે તારી હીનતા. બાકી જગતમાં ગુરુદેવજી જેમ કહેતા, ત્રણ કાળ ત્રણ લોકમાં, ત્રણ કાળ ત્રણ લોકના જાણનારનો ક્યારે વિરહ ન હોય. મિનિમમ તીર્થંકર રૂપે કેટલા હોય છે? 20 તો હોય જ છે. એમાં તો ત્રણ કાળમાં ત્રણ લોકમાં ક્યારે પણ ત્રણ કાળ ત્રણ લોકને જાણનારનો વિરહ નથી. અને બીજી રીતે પણ સાથે લઈએ, એમનો વિરહ નથી અને એમની સ્થાપનાનો પણ વિરહ નથી. અને એનું નામ શું કહેવાય? એમની સ્થાપનાનો વિરહ નથી. અકૃત્રિમ જીન મંદિર ને જીન પ્રતિમા એ પણ શાશ્વત છે. પ્રતિમાઓ સ્થાપના પણ શાશ્વત છે, સાક્ષાત એ પરમાત્મા પણ બિરાજમાન હોય છે અને સાધક જીવો પણ એ હોય છે. તો એમને શરૂઆતથી અંત સુધી સમ્યક દર્શન ચોથું ગુણસ્થાનથી લઈને મોક્ષ થયું, પૂર્ણતા થયું, કેવળનામ થયું, અનંત ચતુષ્ટય થઈ, સિદ્ધ દશા થઈ, નિશ્ચયની જ મુખ્યતા રાખીને વ્યવહારને ગૌણ જ કરતા જાય છે. નિશ્ચય સ્વભાવનો આશય વધતા વધારતા જાય, અને ત્યારે શું થઈ જાય છે? વ્યવહારને ગૌણ, વ્યવહાર એટલે તે ભૂમિકાના જે રાગ છે તેને ઘટતો જાય છે. રાગ ઘટતો જાય છે એટલે એક રીતે વિચાર કરીએ તો શું વધતો જાય છે. ચોથે ગુણસ્થાને હોય એના કરતા પંચમ ગુણસ્થાને અણુવ્રત ન હોય, છઠ્ઠે ગુણસ્થાને માં. પણ એ જે આખી કસાયો છે એ બધા કેવા થતા જાય છે? એક કસાયનો અભાવ, બે કસાય, એ રીતે વિચાર કરીએ તો વ્યવહાર કેવો છે? ગૌણ થતો જાય છે. રાગની જે તીવ્રતા હોય છે એ બધી હવે કેવી થતી જાય છે? ઘટ. પણ શુભ વધતો જાય, અશુભ ઘટતો જાય. જેમ જેમ શુદ્ધતા વધતી જાય છે એમ શુભ વધતો જાય. અને છેલ્લે પછી શું થાય છે? મુનિ દશાનો જે શુભ રાગની અપેક્ષા, ત્યાગની અપેક્ષા, એ કેવું કહેવાય છે? સકલ ચારિત્ર, સકલ સંયમ, અને એ પછી અબુદ્ધિપૂર્વકનો રાગ પણ સાતમેથી આગળ છૂટતા છૂટતા સંજલનનો છૂટીને પૂર્ણતા થાય. તો એ શરૂઆતથી અંત સુધી નિશ્ચયની જ મુખ્યતા રાખીને એનું જ અવલંબન લેતા લેતા અને વ્યવહારને જ ગૌણ કરતા જાય છે. તેથી સાધક દશામાં નિશ્ચય નયની મુખ્યતાના જોરે, પોતાના શુદ્ધ સ્વભાવના અવલંબનના જોરે, સાધક દશામાં નિશ્ચયની, ફરીથી નિશ્ચય એટલે શું લેવું? કથન પદ્ધતિ ને એ બધી નથી. નિશ્ચય એટલે શું લેવું? અહીંયા શુદ્ધ નયનો વિષય, નિશ્ચય નય એનો વિષય એવો શુદ્ધાત્મા, એની જ મુખ્યતાના જોરે, એના જ અવલંબનના બળે, એના જ આધારના બળે સાધકને શુદ્ધતાની વૃદ્ધિ જ થતી જાય છે. પેલા શું આવ્યું? પ્રત્યક્ષ આવ્યું. હવે શેની વાત આવી? વૃદ્ધિ થતી જાય. સંવર ચોથું ગુણસ્થાન, હવે નિજરા, આગળ વૃદ્ધિ થતી જાય છે. જોરે સાધકને શુદ્ધતાની વૃદ્ધિ જ. ફરીથી મુનિરાજને વૃદ્ધિ સેનાથી થાય છે? 28 મૂળ ગુણનો મહાવ્રત પાડે એનાથી, એના બળે નહીં. સ્વયં નાશ પામવા યોગ રાગના બળે કેમ આગળ વધે? નાશનો કરવો છે રાગનો, અને એનું જ અવલંબન લેવાય. જેનો નાશ કરવો છે એનું અવલંબન હોય કે ટકતા પદાર્થનું હોય છે, તો એ શ્રાવકને શુદ્ધતાની વૃદ્ધિ જ થતી જાય છે. સમયસારમાં એના માટે નિજરાધિકારમાં છે ની વાત લીધી, નિજરાધિકાર છે. અને સાધકને જ્ઞાનીને નિજરા શુદ્ધતાની વૃદ્ધિ થતી જાય છે એના કારણે. જ્ઞાન વૈરાગ્ય શક્તિ ક્યાં બે લીધી છે? જ્ઞાન અને વૈરાગ્ય. પેલા સમય શું હોય છે? જ્ઞાન. બીજા સમય શું હોય છે? બે એક સાથે તો ન હોય ને. આપણે વૈરાગ્ય ખરેખર ઓળખાય નથી. કસાઈની મંદતા એ વૈરાગ્ય નથી. રાગથી ભિન્નતા થયા વગર ક્યારે વૈરાગ્ય નહીં આવે. બહુ જ આમાં આપણે છે ને અભિપ્રાયોમાં ઘણી વાર એ રીતે રહ્યા કરે. શું રહ્યા કરે છે? તારતમ્યતાને ઓળખીએ છીએ, એકત્વપણાને નથી ઓળખતા. શું છે? કસાઈની મંદતા તીવ્રતાને આપણે થોડી ગણીએ છીએ. તીવ્રતામાંથી મંદતામાં જઈએ તો એને શું લાગે છે? આપણને કંઈક કિંમત લાગે, કંઈક કર્યું લાગે. ખરેખર તારતમ્યતામાં રહેવું છે કે એના અભાવમાં પુરુષાર્થ કરવો છે? અને એ રાગનો અભાવ તારતમ્યતાથી થશે કે એકત્વ છોડવાથી થશે? રાગનો અભાવ કરવો છે. હજી દુઃખદાયક માન્યો તો હજી તો એને ક્યાં માનીએ છીએ? ઉલટા નેમ કે રાગ તો આવે જ ને, અમે કઈ દશામાં બહુ સારી વાત છે. આ દશામાં ખાલી રાગ જ આવે, બીજું કઈ ન આવે. કેટલો આપણે આપણા દોષનો બચાવ કરીએ છીએ આપણે, કે ભાઈ અમારે જવાબદારી લઈને બેઠા, ગ્રસ્ત દશા છે, એમાં પાછું મુંબઈ જેવું ઉપાધિ પૂરી ને. આટલા વર્ષો પહેલા જો મોહમય લાગી હશે તો અત્યારની તો ઉલટાનું સારું લાગે છે. ત્યારે બધી સગવડ નહોતી ને, આમ કોઈ રેરલી ક્યારેક કાર જોવા મળતી હશે ને. અને સ્મશાન ગ્રહ ક્યાં છે મુંબઈમાં? નહીં, મરી લાઈન આગળ ન્યા છે ને, છે ને જી, સ્ટેશનની સામે જ છે ને. અરે આખું મુંબઈ જેને સ્મશાનમય દેખાતું હોય, આ એક આખી રાગથી ભિન્નતાનો પ્રયાસ. ત્યારે જ આવો વૈરાગ્ય અંદરમાંથી જાગતો હોય છે. એ કસાઈની મંદતા ગમે એટલી કરવાથી એ કામ નહીં થાય. અને એટલા માટે જીવનમાં ફરીથી તારતમ્યતામાં અટકવું નથી, ભિન્નતાનો પુરુષાર્થ કરવો છે. રાગની તારતમ્યતામાં અટકવું નથી આપણે. કોઈને એમ થાય તો પછી અમારે આ બધું ન કરીએ ને, સવારના નકામ દોડીને શું કામ આવ્યું અભિષેકમાં ને એમાં પૂજા. અમે તો એનું શું કરશું? એકત્વ ભિન્નતાનો, જે ભિન્નતાનો પ્રયાસ કરે છે ને સહજપણે મંદતા થયા વગર રહેશે. પણ મંદતા એ પ્રયાસ નથી, પુરુષાર્થ તો એને એકત્વ તોડવાનું. એકત્વ તોડ્યા વગર ક્યારે અભાવ નહીં થાય. અભાવનો પુરુષાર્થ છે અને તારતમ્યતામાં છે જે મંદતા આવ્યા વગર રહેશે નહીં. તો એ અહીંયા ફરીથી સાધક દશામાં નિશ્ચયની મુખ્યતાના જોરે સાધકને શુદ્ધતાને શું થયા કરે છે? વૃદ્ધિ થતી જાય. અને અશુદ્ધતા કેવી છે? ટળતી જાય છે. અશુભ ટળતો જાય, ભલે ભૂમિકાની એક સ્વભાવ હશે પણ એનાથી પણ કસાયો બધા એક ચોકડી, બે ચોકડી, ત્રણ ચોકડી એ છૂટતું જાય. અને એ રીતે નિશ્ચય નહીંની મુખ્યતાના જોરે પૂર્ણ કેવળ જ્ઞાન થતા આ ત્રીજી વાત આવી. પેલી શું આવી? પ્રગટતાની. બીજી કઈ વાત આવી? વૃદ્ધિની. અને હવે ત્રીજી શેની વાત આવે? કેવળ જ્ઞાન એટલે પૂર્ણતા. ફરીથી આ ત્રણ શેની વાત આવી? પ્રગટતા, વૃદ્ધિ અને હવે કેવળ જ્ઞાન એટલે પૂર્ણતા. શેની વાત આવે? આ પ્રયાસની વાત છે. પેલી એક સમજણની વાત હતી, ચિંતનની વાત હતી, સમજાવવાની. પેલી પણ આવી ને કે બીજાને કથન સમજાવવામાં આવે, પોતાના ચિંતનમાં લે, અધ્યાત્મ શાસ્ત્રમાં પણ એ ભૂમિકા પહેલાની. અને હવે જ્યાં સાચો પુરુષાર્થ જાગે છે તો એ પોતાના શુદ્ધ સ્વભાવના આશ્રયે જ પ્રગટતા થશે, વૃદ્ધિ થશે અને છેલ્લે શું આવ્યું? કેવળ જ્ઞાન થતા. કેવળ જ્ઞાન એટલે પૂર્ણતા થાય. ત્યાં મુખ્ય ગૌણપણું હોતું નથી. કોનું હોતું નથી? ત્યાં મુખ્ય ગૌણપણું હોતું નથી. કોનું? નિશ્ચય વ્યવહારનું મુખ્ય ગૌણ નથી પણ બે સાથે સરખી રહેતી હોય છે.
કે મુખ્ય ગુણ નથી લીધું તો પછી સાથે બે રહેતી હોય, હા એટલે સમાનપણે રહે છે. હવે ત્યાં મુખ્ય ગુણ કરવાનું નથી, પણ ત્યાં સાથે સાથે બે, અરે રહેતા જ નથી, નહીં એ ત્યાં હોતા જ નથી, કારણ કે ભાવશ્રુદ્ધ જ્ઞાન જ રહેતું નથી. પૂર્ણતા થઈ, પૂર્ણતામાં મુખ્ય ગુણ શૈલી ન હોય, અપૂર્ણતા છે ત્યાં એને મુખ્ય ગુણ કરવું પડે. જેમ આપણી પાસે એક પૈસાની સગળતાની મર્યાદા હોય તો શું છે, પેલું શેનું છે કે ભાઈ જરૂરી હોય એ પેલી વસ્તુ લ્યો, પછી જેને કહે ને લક્ઝરી એ પછી લેશું. પેલું શેમાં પ્રયોગ કરીએ, આપણે ઉપયોગ શેમાં કરીએ કે ભાઈ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ, એમ અહીંયા જ્યાં અપૂર્ણતા છે જ્ઞાનની, ભાવશ્રુત જ્ઞાન છે, અને ત્યાં શું થતું હોય છે, મુખ્ય ગુણની શૈલી થતી, જ્યાં પૂર્ણ કેવળ જ્ઞાન થયું, તો હવે શું મુખ્ય કોને કરવું છે, સ્વને મુખ્ય કરવો છે અને પરને ગૌણ, તો અભેદને મુખ્ય અને ભેદને નહીં. કેમ? અરે કેવળ જ્ઞાનના સામાનના એક જ સમયમાં પ્રત્યક્ષ યુગપતપણે સ્વપર જાણે અને છતાં વિકલ્પ ખડો ન થાય, ભેદ અભેદને જાણે અને છતાં પણ વિકલ્પ ન થાય. આપણી એક ભૂમિકા એવી છે છદ્મસ્થની કે પરના લક્ષે કે ભેદના લક્ષે વિકલ્પ થયા વગર રહેશે નહીં. તો જ્યાં નિશ્ચય નહીં નિમુખતાના જોરે બધી જ એક જ ધારા છે, એક ધારા કઈ છે, પોતાના શુદ્ધ સ્વભાવનો અવલંબન, એનો જ આશ્રય, એનાથી જ પ્રગટતા, એનાથી જ વૃદ્ધિ અને એનાથી જ પૂર્ણતા. એમાં ક્યાંય કોઈ ક્યારેક નિશ્ચય મુખ્ય થાય ને ક્યારેક વ્યવહાર મુખ્ય થાય એવી સાધનાની ધારામાં એ ક્યારે હોતું નથી. ચિંતન કરે, કોઈને સમજાવે ત્યારની વાત જુદી છે, પણ એક પોતાની જે પ્રયાસની ધારા એમાં એક પણાને છોડીને ક્યારેય બીજું એમાં હોઈ શકે નહીં. અને જ્યાં પૂર્ણ કેવળ જ્ઞાન થયું ત્યાં તો હવે કોઈને મુખ્ય ગુણ, એ જ્ઞાનમાં શું એવો ઓછપ છે મુખ્ય ગુણ કરવું પડે. જેમ કોઈ ઉધારી કરી છે તો ભાઈ ચલો આ ભાઈને પેલા પૈસા આપી દે, ઓલાને તો હજી વાંધો નથી પછી આપશું. અહીંયા કે છે એવું કેવળ જ્ઞાન થતા હવે કોઈ મુખ્ય ગુણ નથી અને નહીં પણ હોતા નથી, નહીં જ નથી તો મુખ્ય ગુણનો કોઈ પ્રશ્ન જ નથી. આ રીતે બહુ આખી વાત આપણને ફરીથી ટાઈટલ શું હતું ભૂલી ગયા છે, સાધક જીવની દ્રષ્ટિ, ફરીથી એની સાથે શું લિંક આવ્યું, વાંચી તો ગયા પણ મૂળ ટાઈટલ સાથે શું લિંક આવ્યું, દ્રષ્ટિમાં પોતાના શુદ્ધ સ્વભાવની નિરંતર મુખ્યતા જ રહ્યા કરે છે. એમાં ક્યાંય પણ નહીંની જેમ મુખ્ય ગુણ પણ હોતું નથી, અને નહીંનું પણ જ્યાં છે એ ત્યાં સુધી કેવળ ના થાય ત્યાં સુધી, અને એમાં પણ સાધનાના પુરુષાર્થમાં તો પોતાનો સ્વભાવ જ નિત્ય મુખ્ય રહેવાનો છે. એમાં ક્યાંય ગુણ પણ એનું થાય નહીં. વિચારણામાં ને સમજાવવા માટે અનેક પ્રકાર બનતા હોય, પણ જ્યાં સાધનાનો પુરુષાર્થ છે ત્યાં, એટલા માટે ગુરુદેવજીની 11મી ગાથા બહુ જ જેને કે નહીં મુખ્યતા કિંમત લાગતી, શું લાગતી હતી, વ્યવહાર નહીં અભૂતાર્થ દર્શિત, શુદ્ધ નહીં ભૂતા, શુદ્ધ નહીં ભૂતાર્થ. શા માટે, શા માટે ભૂતાર્થને આશ્રિત જીવસુ દ્રષ્ટિ નિશ્ચય હોય. જો તારે સમ્યક દ્રષ્ટિ થવું હોય તો તારે ભૂતાર્થનો આશ્રય લેવો પડશે, અને જેનો આશ્રય લેવાનો હોય ક્યારેય ગૌણ ન થાય, અને ગૌણ થાય તો આશ્રય શેનો લેશો આપણે. જો આખી એક સાધનાની એક શું ધારામાં શું કરવા યોગ્ય એ આખી વાત લીધી. કથન પદ્ધતિ ફરીથી એ છૂટ છે કે જે પેલા આગળ આવ્યું કે 8મી ગાથામાં ને એમાં કે વ્યવહારી જનને સમજાવવા માટે ભેદ કરીને સમજાવે છે, સ્વસ્તિ શબ્દ કીધો પણ સમજતો નથી તેનો અર્થ કરીને સમજાવે છે, એ આખી શૈલી જુદી કરી. પણ 11મી ગાથામાં શું કર્યું છે, તારે પ્રયાસ વિધિ, વિધિમાં શું કરવા જેવું, વિધિમાં મુખ્ય ગુણ છે કે એક જ સદાય મુખ્ય રહેવાનું છે. સવિકલ દશામાં હોય ત્યારે કોણ મુખ્ય થઈ જાય, દેવશાસ્ત્ર ગુરુ મુખ્ય થઈ જાય નહીં, પર્યાય મુખ્ય થઈ જાય. સવિકલ દશામાં ભલે સવિકલ્પ દશા છે પણ પોતાનું જોર સ્વભાવ તરફનું જે છે એ ક્યારેય છૂટે નહીં. નિરીકલ દશા કે સવિકલ દશામાં એક ઉપયોગ સ્કલના પામે જ, બાકી પરણતી માં તો સ્વભાવનું અવલંબન નિરંતર એ રહ્યા જ કરે છે, મુખ્ય રહ્યા જ કરે છે, એમાં ક્યારેય પણ એમાં ફરક પડતો નથી. માટે સાધનાની વિધિમાં પ્રયાસમાં તારા એકરૂપ નાયક ભાવને, પરમ પારણામિક પંચમ ભાવને ક્યારેય ગૌણ કરીશ નહીં. એકના આધારે જ તારી પ્રગટતા, વૃદ્ધિ અને પૂર્ણતા થયા વગર આ દ્રષ્ટિનું આખું કામ હોય છે. હવે એનાથી આગળ 17 નંબરના બોલ ઉપર આવીએ. આ બોલ છે તો ગુરુદેવસિંહ પોતાના હસ્તાક્ષરમાં પણ લખેલ છે. ગુરુદેવસિંહના ઘણા હસ્તાક્ષરો છે, આમ તો બહુ જ ઓછા છે. ગુરુદેવસિંહે પોતાના જીવનમાં લખ્યું છે, ઓછું કહ્યું છે, ઘણું લખવાનું બહુ ઓછું બંધ, બાકી તો એમની વાણીમાં જ બધું સર્વાંગે બધું આવી જાય. તું છતાં ક્યારેક ક્યારેક કોઈ વિનંતી કરે તો ગુરુદેવસિંહ વાક્ય લખતા, એવા થોડા વાક્યો બધા છે એમાં છે. આનંદ ગુણ સ્વરૂપ આત્મા તેના એકરૂપ સ્વરૂપને દ્રષ્ટિમાં લઈ, તેને એટલે કે આત્માને એકને ધ્યેય બનાવી તેમાં એકાગ્રતાનો પ્રયત્ન કરવો, એ જ પહેલામાં પહેલો શાંતિ સુખનો ઉપાય છે. પહેલી શેની વાત લીધી? આનંદ ગુણ સ્વરૂપ તો લીધું, ભેદ દેખાડ્યો, પછી અભેદમાં લઈ ગયા. આનંદ ગુણ કીધું, એમ ન સમજ્યું કે આત્મામાં એક જણે તો એવું કહેલું ગુરુદેવને નહીં પણ એ ગુરુદેવ પાસે વાત, કે તમારી સાતમી ગાથા સમયસારમાં કેવી, કે આત્મામાં દર્શન પણ નહીં, જ્ઞાન પણ નહીં, ચારિત્ર. આ સારું, અમે તો એમ સમજીએ કે દ્રવ્ય કોને કહેવાય, ગુણોના સમૂહને, અને તમે કહો બરોબર છે ને, સાતમી ગાથામાં છે ને ચારિત્ર નહીં, દર્શન નહીં, નહીં જ્ઞાન, તો આત્મામાં ગુણો નથી ને, તો છે એમ તો કયો તમે, કા નથી એમ કેમ કયો? આજ આખી છે ભેદ અવાસિત દ્રષ્ટિ તો તારી અનાદિથી પડી છે, હવે અભેદ તરફ તને લઈ જવાનું, તો સિદ્ધ તો કર્યું. અને આ રીતે એક વિચાર કરીએ, આચાર્યદેવો જ્ઞાનીઓ વ્યવહારનો વિષય સિદ્ધ કરીને અભેદ તત્વ તરફ લઈ જાય છે. ખાલી અદ્વૈત જ જગતમાં છે ને, કાંઈ દ્વૈત નથી, ભેદ નથી, એમ નથી, જગતમાં છે પણ એ ભેદને શું કરવા જેવું છે, ઓળંગી જવા જેવું. તો પહેલું તો સિદ્ધ કર્યું, કેવા છે? એક ગુણ નહીં, કેટલા છે? અનંત. એટલે કેટલા? અનંત એટલે કેટલા? પ્રશ્ન પૂછવાની છૂટ નથી ને, છૂટ છે ને, તો અનંત એટલે કેટલા? અનંત એટલે અનંત, અનંત એટલે અનંત. પહેલું તો એક જ, અનંત કેવું તો પછી કેટલા ન કેવું, બે કોન્ટ્રાડિક કરીએ છીએ આપણે. એક બાજુ શું કહીએ છીએ? આનંદ. ને પાછું શું કહીએ છીએ? તો શું થયું, કેટલા એકોને દેખાડે છે? મર્યાદાને દેખાડે છે. તો એક બાજુ આનંદ કહેવું અને પાછું શું કહેવું? કેટલા નહીં. તો અનંત એટલે શું? ચાલો, કેટલા નહીં, અનંત એટલે શું? જીવનમાં બુજ વિચારવા જેવું છે, જીવની સંખ્યા એના કરતા પૂદગલ પરમાણુની સંખ્યા, પૂદગલ પરમાણુની સંખ્યા એના કરતા ત્રણ કાળના સમય, ત્રણ કાળના સમય કરતા આકાશના પ્રદેશોની સંખ્યા, અને એના કરતા અનંત ગુણા શું છે? જીવનમાં ક્યારે આવી બેહદતા લાગી છે? આત્માના આનંદ ગુણ બોલશું પણ આ સમયે મારા અસ્તિત્વમાં આવું બેહદપણું પડ્યું છે, એની એક અધિકતા મહત્તા કેમ નથી લાગતી? એક અલ્પ સંયોગોનો જ્યાં યોગ થઈ જાય તો શું થઈ જાય છે? આપણને એક હર્ષિતપણું થઈ જાય છે, ઉલ્લસિતતા આવે છે. એક અલ્પ, એ તો આપણા પુન કેવા છે તો આપણને ખબર નહીં, નહીં એક વિચારવા જેવું જ, કેવા પુન છે, કેવા, આપણે માનીએ કે અમે પુનશાળી છે પણ કેવી હીનતા છે. દરેકના જીવનમાં ન હોય પણ ક્યારેક વિચારે, ભાઈ શું થાય પ્રવચનમાં કે મંદિર કેમ વહેલા મળે, શું થાય અમારે આ બાઈઓનો આવવાનો ટાઈમ હોય તમારે ત્યારે, આવા હીનપુન છે આપણે, એક વિચારવા જેવું છે. જીવનમાં બધાને કદાચ નહીં હોય, પણ હોય છે કે ને આવું ક્યારેક, શું થાય કે આવી ગયા, આવ્યા, ઘણી વાર આવું બનતું હોય છે કે એનો ટાઈમ આવે છે તો અમારે શું કરવું પડે છે. ક્યારે પણ એવી હીનતામાં પણ આપણે ઉલ્લસિત થઈએ છીએ આપણે, અને આવી બેહદતા જે આપણા અસ્તિત્વમાં એ છે, અને છતાં એની ક્યારે અધિકતા મહાનતા લાગી નથી. એક નિશ્ચિતતા રાખી, બેહદતાનો અંતરંગમાંથી જ્યારે સ્વીકાર આવશે તો મર્યાદિત રાગ છૂટા વગર રહેશે નહીં. એવી બેહદતા સ્વભાવમાં પડેલી છે, એક એક ગુણની આ તો સંખ્યા એ, બાકી એક એક ગુણના સામર્થ્ય વિચાર કરીએ તો એની બેહદતાનો જ્યાં સ્વીકાર થશે તો મર્યાદિત એવા રાગ છૂટા વગર રહેશે નહીં. સ્વભાવની મહિમા, વિકલ્પની વિભાવની તુચ્છતા અને સંયોગની પૃથકતા, ત્રણ પ્રકારે આપણે આપણી ભાવનામાં એ લેવા જેવું છે. સ્વભાવની મહિમા એટલે બેહદતા, સ્વભાવની બેહદતા એની મહિમા, વિભાવની તુચ્છતા અને સંયોગની પૃથકતા. તો અનંત ગુણ સ્વરૂપ આત્મા એ દેખાયડો ભેદ કરીને હવે ક્યાં લઈ જાય છે? અભેદમાં. તેના એકરૂપ સ્વરૂપને દ્રષ્ટિમાં લઈ, આ શ્રદ્ધાનો પેલો પુરુષાર્થ, તેના એકરૂપ સ્વરૂપને, અને એકરૂપમાં જેમ હમણાં બેનસેની ચર્ચામાં આવ્યું તો કયો શબ્દ આવે? જ્ઞાયકપણું. એક જીવનો અસાધારણ ગુણ લઈને જ્ઞાયક કહેતા એમાં સાથે અવિનાભાવી અનંત ગુણોનું એકરૂપપણું આવી જાય. કારણ કે જ્ઞાયકપણું એક ખાલી એકલું નથી, એની સાથે શું રહેલું છે? અભેદપણે અનંત ગુણોનું અસ્તિત્વ સાથે રહેલું છે. તો એ તેના એકરૂપ સ્વરૂપને, બાકી તો જે જે ગુણની મુખ્યતાથી લઈએ તો આત્મા કેવો છે? આનંદ સ્વરૂપ છે. તો આનંદ સ્વરૂપ સાથે બીજા અવિનાભાવી જ્ઞાન, શ્રદ્ધા, ચારિત્ર આદિ જે જે ગુણની, હું વીર્યનો પિંડ છું. ગુરુદેવસિંહના પ્રવચનમાં અનેક પ્રકારે આવા એક એક ગુણની મુખ્યતા અને એની સાથે અવિનાભાવી અનંત ગુણો સાથે આવી જાય. તો પહેલું અનંત ગુણ છે, એમાંથી ભેદમાંથી પછી શેમાં જવું છે? અભેદમાં. એક કે એકરૂપ સ્વરૂપને દ્રષ્ટિમાં લઈ અને તેને એકને, આ દેખ દેખીએ જાણીએ એની વાત, એને દ્રષ્ટિમાં લીધો અને જેને દ્રષ્ટિમાં લીધો એકને જ ધ્યેય બનાવ્યો. હવે ઉપયોગ ભણતી, હવે સ્ખલના ચલી થતી નથી. તેને એકને ધ્યેય બનાવી, બનાવી શું છે? અનાદિકાળથી આવું કાર્ય કર્યું નથી, હવે આવો એક અપૂર્વ પુરુષાર્થ કરવો પડશે. એકના ઉપર જ એવું ધ્યેય. અને એક વાત ગુરુદેવજી એ પણ સરસ, એકને ધ્યેય બનાવવા વગર એકાગ્રતા નહીં થાય. એકને શું કરવું પડશે? ધ્યેય બનાવ, એકને જ તારે ધ્યેયમાં લેશું તો જ તારા ઉપયોગની શું થશે? એકાગ્રતા થશે. તો એકને વિષય બનાવ્યો, ધ્યેય બનાવ્યો, તો એકાગ્રતા બતાવી, બનાવી તેમાં એકાગ્રતાનો પ્રયત્ન કરવો. પ્રયત્ન કરજે, એકાગ્રતા રહેશે, પાછું સ્ખલના થઈ જશે. અરે મુનિ દશામાં પણ છઠ્ઠે સાતમે ઝૂલવાનું, પણ પ્રયત્ન તો કર. અને એ જ એકાગ્રતાની સ્થિરતા વૃદ્ધિ પામતા પૂર્ણતાને પામે. તો પહેલું દ્રષ્ટિ શ્રદ્ધાની સમ્યક દર્શનની વાત, અને પછી એને ધ્યેયને ધ્યેય બનાવી એકાગ્રતા. એમાં કોણ આવશે? ચારિત્રનો પુરુષાર્થ. ઓલો દ્રષ્ટિમાં લીધો એ શેનો પુરુષાર્થ? શ્રદ્ધાનો. અને એકને જ ધ્યેય બનાવીને એમાં એકાગ્રતા, ઉપયોગની એકાગ્રતા, આ એ ચારિત્રનો એ પ્રયત્ન કરવો. એ જ પહેલામાં પહેલો, જેમ થાય ને પ્રથમ શું કરવું, આ એનો ગુરુદેશ આપણને સમાધાન ઉત્તર આપે છે કે આ જ પહેલામાં પહેલું દ્રષ્ટિમાં ભેદ છોડીને એકરૂપાત્મા અને ઉપયોગમાં પણ એકરૂપાત્માને લઈને એ તારે પ્રયત્ન કર, સમ્યક દર્શન જ્ઞાનની પ્રાપ્તિ થાય. એ જ પહેલામાં પહેલો શાંતિ ઇઝ ઇક્વલ ટુ સુખ. ઘણા એમ કે અમને શાંતિ છે પણ જે સુખ નથી, એવું હોય ને કે માણસ શાંતિ છે આમ નથી પણ સુખ જ નથી. કોઈ કહે સુખ છે પણ શાંતિ ઇઝ ઇક્વલ ટુ સુખ છે. જ્યાં વિકલ્પોનો કોલાહલ, સમયસરની ભાષામાં કહીએ કોલાહલ લાગે છે, વિકલ્પનો કોલાહલ. રૂમ અમારે તો એકદમ ઓલું શું થાય છે, એર ટાઈટ એસીમાં હોય અમારે, સાઉન્ડ પ્રૂફ, સાઉન્ડ પ્રૂફમાં રહીએ તો કાંઈ અવાજ ન આવે ને,
વિકલ્પોનો કોલાહલ લાગવો જોઈએ અને આવો જે પ્રયત્ન કરે એ સાચો સુખ શાંતિનો ઉપાય.